જય જીનેન્દ્ર, આપણે સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ, મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ.
નમોનુ સૌ ત્રિકાળવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદ શ્રી ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાનયો મંગળમ સુતમોની મંગળમ કુરુકુંડારિયો વિજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્થાનાય સ્વાનુભૂત્યા ચકાસ્તે જી સ્વાય ભવાય સર્વમાં ત્રિકાળ નિરુધનિદાતા.
ભગવાન કુંકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 32મી ગાથાનો સ્વાધ્યાય પૂરો કર્યો છે. 32મી ગાથામાં એ વાત આવી કે જે મુનિ મોહને જીતી લે છે અને પોતાના આત્મામાં સ્થિરતા કરે છે એ જીત મોહ છે. જે મુનિ મોહને જીતીને પોતાના આત્માને એ જ્ઞાન સ્વભાવ વડે જગતના બધા જ પદાર્થો બધા જ દ્રવ્યોથી અધિક જાણે છે એ મુનિને જીત મોહ કહેવામાં આવે છે. આ વાત આવી. મુનિ છે એટલે સમ્યક દ્રષ્ટિ છે, એટલે દર્શન મોહનીએ તો ગયું છે, એટલે એમાં શ્રદ્ધામાં કોઈ ભૂલ છે એમ નહીં. પરંતુ ચારિત્ર મોહનીયનો ઉદય આવે છે તો એ ઉદયની સાથે જોડાઈ અને એમ પ્રવર્તે છે એને અહીંયા ભાવ્ય ભાવક શંકર દોષ કહેવામાં આવે છે. એટલે એવા ભાવે ભાવક શંકર દોષને ટાળીને જ્યારે મુનિ પોતે જે કર્મના ઉદય આવ્યા છે એનું લક્ષ નહીં કરતા પોતાના સ્વરૂપમાં જાય છે અને પોતાના જ્ઞાન સ્વભાવ આત્માને અનુભવે છે તો એને એ મોહ ટળી જાય છે અને એમ એ જીત મોહ કહેવાય છે. એણે એ મોહને જીતી લીધો છે એમ અહીંયા કહેવામાં આવ્યું છે. હવે આ ગાથા એની ટીકા અને ભાવાર્થ આપણે કર્યા છે, એમાં થોડો વધારે વિસ્તાર લઈએ. અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વાત કરી છે એ પ્રવચનોમાં એના અંશો આપણે પ્રવચન રત્નાકર ભાગ બીજામાંથી લઈએ. અહીંયા પ્રવચન રત્નાકર ભાગ બીજો પાના નંબર 133, પાના નંબર 133 ઉપર અહીંયા કોમ્પ્યુટરમાં પેજ નંબર 145 ઉપર અહીંયા જે ભાવાર્થ કહ્યો છે એના પછીથી જે વાત લેવામાં આવી છે ત્યાંથી આપણે શરૂ કરીએ. એટલે બીજો પેરેગ્રાફ અહીંયા, શિષ્યનો પ્રશ્ન હતો કે જ્યારે શરીરના વર્ણનથી આત્માના વર્ણન અને સ્તુતિ થતા નથી, આ 31મી ગાથા પહેલા જે પ્રશ્ન હતો એ પ્રશ્ન લઈને વાત કરી છે. તો શિષ્યનો પ્રશ્ન હતો કે જ્યારે શરીરના વર્ણનથી આત્માના વર્ણન અને સ્તુતિ થતા નથી તો આત્માની કેવળીની નિશ્ચય સ્તુતિ કોને કહે છે? આ પ્રશ્નના ઉત્તરમાં ગાથા 31, 32 અને 33માં કેવળીના ગુણોની સ્તુતિ કોને કહેવાય છે એની વાત કરી છે. આમાં આપણે 31મી ગાથા અને 32મી ગાથા કરી છે, હજી 33મી ગાથામાં પણ આ વાત આવશે. એટલે ગુરુદેવ એમ કહે છે કે આ પ્રશ્નના ઉત્તરમાં ગાથા 31, 32 અને 33માં કેવળીના ગુણોની સ્તુતિ કોને કહેવાય છે એની વાત કરી છે. તેમાં પ્રથમ 31મી ગાથામાં કહ્યું કે દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને તેના વિષયો એ ત્રણેયનું લક્ષ છોડીને જ્ઞાન આનંદ સ્વભાવ જે પરથી ભિન્ન અધિક પરિપૂર્ણ છે, પરથી જુદો છે જ્ઞાન આનંદ સ્વભાવ, એટલું જ નહીં પણ એ પરથી અધિક છે, પરિપૂર્ણ છે, એવા જ્ઞાન આનંદ સ્વભાવનો અનુભવ કરવો તે પહેલા પ્રકારની કેવળીની સ્તુતિ છે. જો અનુભવ પોતાના નિજ સ્વરૂપનો કરવો છે, અને અહીંયા કહેવું છે કે એને કેવળીની સ્તુતિ કહેવામાં આવે છે, કેમ કે શુદ્ધ સ્વરૂપ જેવું છે એવા શુદ્ધ સ્વરૂપની અનુભૂતિ છે એ જ ખરેખર કેવળીની સ્તુતિ છે. કેવળીને એવા શુદ્ધ સ્વરૂપનો અનુભવ હંમેશને માટે થઈ ગયો છે, એ શાશ્વત અનુભવ એમનો રહેવાનો છે, એટલે એ એમના ગુણ છે અને એની સ્તુતિ એટલે કેવળીની સ્તુતિ, એટલે શુદ્ધ આત્મ સ્વરૂપ છે એનો અનુભવ કરવો એને કેવળીની સ્તુતિ કહેવામાં આવી છે. એટલે 31મી ગાથામાં આ વાત કરી. હવે અહીંયા 32મી ગાથામાં જે વાત કરે છે એ બીજા પ્રકારની સ્તુતિ કોને કહેવાય એ વાત કરવી છે. એમાં આગળ અહીંયા કહે છે, નીચે કે ભાવક જે કર્મ છે તેને અનુસરીને પર્યાયમાં જે વિકાર થવાની લાયકાત છે તે ભાવકનું ભાવ્ય છે. અહીંયા એ પહેલા આપણે ઉપરનો પેરેગ્રાફ લઈએ તો વધારે સમજણ પડશે, ગઈકાલનું પુનરાવર્તન પણ થોડું થઈ જશે. તો એની ઉપરનો પેરેગ્રાફ એટલે કર્મનો ઉદય આવે છે તે ભાવક છે, કર્મનો ઉદય છે એ ભાવક છે, અને તે ભાવકને અનુસરીને જે વિકાર થાય છે તે ભાવ્ય છે. આ વાત આપણે બરાબર ગઈકાલે સમજ્યા છીએ. આ ભાવ્ય ભાવકની એકતા છે. જ્યાં સુધી આ ભાવ્ય અને ભાવકની એકતા છે ત્યાં સુધી તેટલો અસ્થિરતાનો દોષ છે. કોને અસ્થિરતા છે? મુનિની વાત છે એટલે મુનિને અહીંયા ચારિત્ર મોહનીયનો ઉદય છે અને એની સાથે જોડાતા એટલી અસ્થિરતા છે, એ અસ્થિરતાનો દોષ છે. એકતા છે એટલે કે સંકિતને કર્મના ઉદયના અનુસાર વિકારી પરિણતિ થાય છે એની વાત છે. એકતા બુદ્ધિ છે એમ નહીં, એટલે કે સંકિતિ છે મુનિ એમને એ સમ્યક્ત્વનો દોષ નથી, સમ્યક દ્રષ્ટિને એમાં એમ એકતા બુદ્ધિ એમ નહીં, એ સમજે છે કે આ બધું પોતાથી જુદું છે, છતાંય એમને જ્યારે એવા ચારિત્ર મોહનીયના ઉદય વર્તે છે તો ત્યારે એમાં એકતા થાય છે, એ એકતાની વાત કરી છે. એટલે સમ્યક દ્રષ્ટિને આત્માના આનંદનો અનુભવ હોવા છતાં પર્યાયમાં કર્મના ઉદય તરફનું વલણ છે, કર્મનો ઉદય આવ્યો છે એ તરફ એમને વલણ થાય છે, એને અહીં ભાવ્ય ભાવક શંકર દોષ કહે છે. એવું વલણ થાય છે મુનિને અથવા સમ્યક દ્રષ્ટિને તો એમાં જે કર્મનો ઉદય છે એને ભાવક કહેવાયો અને એ કર્મના ઉદય રૂપે એ પ્રવૃત્ત થાય છે એને ભાવ્ય કહેવાયું. એટલે કર્મના ઉદય રૂપે પ્રવૃત્ત થનાર જીવ છે અને એ કર્મના ઉદય આવ્યા છે એ અજીવ છે, એ કર્મ છે, એટલે એવું ભાવક જે જડકર્મનો ઉદય છે અને એને અનુસરનાર આત્મા એને જ્યારે અનુસરે છે તો એને એ ભાવ્ય કહેવાય છે. એ ભાવ્ય અને ભાવક પોતે એક રૂપે થાય છે એને શંકર દોષ કહેવામાં આવે છે, કેમ કે એ આત્મા અને જળ એક રૂપ થઈ શકે નહીં અને એવી માન્યતા થવી એવું પ્રવૃત્ત માન થવું એને શંકર દોષ કહેવો છે. આ દોષ મિથ્યાત્વનો નથી, કેમ કે માન્યતા તો બરાબર છે, સંકિત તો છે જ, પણ આ ચારિત્રનો દોષ છે. આ દોષ ચારિત્રનો છે, કેમ કે પ્રવૃત્તિ એ રીતે થાય છે. સમ્યક્ત્વમાં દોષ નથી, માન્યતા તો બરાબર છે, શ્રદ્ધા તો યથાર્થ છે, પણ ઉદય એવા આવ્યા છે તો એ ઉદયને એ ઉદયની સાથે જોડાવાનું થાય છે, એટલે ઉદય તરફનું વલણ થાય છે, એટલે ઉદયને અનુસરીને થતી પોતાની પરિણતિને કારણે આ દોષ થાય છે. તે પરિણતિને ઉદયથી દૂર હટાવતા ઉદયને હટાવવાનો નથી. અહીંયા ઉદય તો આવ્યો છે તો એ તો રહેવાનો જ છે. કર્મનો ઉદય છે એ તો એનો સ્થિતિબંધ પૂરો થતા એનો વિપાક છે, એટલે એ ઉદયમાં આવે છે અને જેવો અનુબંધ છે એ પ્રમાણે એ ફળ આપે છે, એટલે એને કંઈ દૂર કરી શકાય, હટાવી શકાય એમ નથી. એ તો એની મેળે આપોઆપ એ કર્મ ખરી જવાનું જ છે, કેમ કે હવે એની સ્થિતિ પૂરી થવાની છે. એટલે એ કર્મને હટાવવાની વાત નથી, એટલે કર્મનો જે ઉદય આવ્યો એને હટાવવાની વાત નથી. એ તો પૂર્વે બંધાઈ ગયું છે અને એનો ઉદય આવે છે. અહીંયા તો એમ કહેવું છે કે એને અનુસરીને, કર્મના ઉદયને અનુસરીને થતી જે જીવની પરિણતિ, પોતાની પરિણતિ, એ પરિણતિ જે છે એને એ ઉદયથી દૂર હટાવવાની છે. એ ઉદય તરફનું જે જોડાણ છે એ છૂટી જાય એની અહીંયા તો વાત કરવી છે. એટલે તે પરિણતિને ઉદયથી દૂર હટાવતા પર તરફનું જોડાણ છૂટી જાય છે ત્યારે તેને ભાવ્ય ભાવક શંકર દોષ દૂર થાય છે, અને આ બીજા પ્રકારની સ્તુતિ છે. આગળના પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે ભાવક જે કર્મ છે તેને અનુસરીને પર્યાયમાં જે વિકાર થવાની લાયકાત છે, જીવની પર્યાયમાં જે વિકાર થવાની લાયકાત છે તે ભાવકનું ભાવ્ય છે. નિમિત્તના વલણમાં ભાવ્ય ભાવકપણાની એકપણાની જે વૃત્તિ થાય છે તે ભાવ્ય ભાવક શંકર દોષ તેને જે જીતે છે ભાવ્ય ભાવક દોષ રહિત થાય છે. અને આ અંદરની પોતાની સ્તુતિ છે. રાગ અને નિમિત્તનું લક્ષ છોડી સ્વભાવનું લક્ષ કરવાથી નિમિત્તને આધીન જે ભાવ્ય વિકારી ભાવ થતો હતો તે થયો નહીં, તેને અહીં કેવળીની બીજા પ્રકારની સ્તુતિ કહે છે. જેને આ બીજા પ્રકારની સ્તુતિ થઈ હોય તેને પહેલા પ્રકારની સ્તુતિ તો હોય જ, એટલે કે પહેલા પ્રકારની સ્તુતિમાં જે વાત કરી હતી જીતેન્દ્રિયપણાની એ તો એને હોય જ, પછી આ બીજા પ્રકારની સ્તુતિ થાય. સમ્યક દ્રષ્ટિ છે, જીતેન્દ્રિયપણું થયું છે, એટલે અને હવે અહીંયા જે છે તે ભાવે ભાવક દોષ દૂર કરે છે. ત્યાં જ્ઞેય નાયક દોષ દૂર કર્યો હતો, હવે એના પછીની આ સ્તુતિમાં ભાવ્ય ભાવક દોષ દૂર કરે છે, એટલે આ બીજા પ્રકારની સ્તુતિ છે. એને પહેલા પ્રકારની સ્તુતિ તો હોય જ. હવે અહીંયા ગાથા 32 ગાથાર્થ ઉપરનું પ્રવચન, ત્યાંથી શરૂ કરીને આપણે થોડી વાત લઈએ. ગુરુદેવ કહે છે કે જ્ઞાનીએ મુનિએ જે સમ્યક દ્રષ્ટિ છે એની વાત કરી છે. એણે મિથ્યાત્વ તો જીત્યો છે, એનું મિથ્યાત્વ તો ગયું છે. મુનિ છે ને, જ્ઞાની છે, એટલે મિથ્યાત્વ તો ગયું છે, મિથ્યાત્વને તો એને જીત્યું છે. પરંતુ હજુ કર્મનો જે ઉદય આવે છે તેમાં જોડાણ ન કરતા, કર્મના ઉદયની અંદર જોડાણ નહીં કરતા, જ્ઞાન સ્વભાવ વડે, પોતાનો જ્ઞાન સ્વભાવ છે એના વડે સર્વ પરદ્રવ્યોથી અધિકપણે પોતાના સ્વરૂપમાં રહીને જે ઉદયને જાણે છે, ઉદયને માત્ર જાણે છે, તે મુનિ જીત મોહ કહેવાય છે. ઉદય સાથે જોડાતા નથી અને માત્ર ઉદયને જાણે છે. કઈ રીતે જાણે છે? તો કે પોતાના સ્વભાવ વડે, પોતાના જ્ઞાન સ્વભાવ વડે સર્વ પરદ્રવ્યોથી અધિક પોતાના સ્વરૂપમાં રહીને, પોતાનું સ્વરૂપ છે એ સર્વદ્રવ્યોથી અધિક છે એમ એ જ્ઞાન સ્વભાવમાં રહીને એ આ ઉદયથી જુદા પડે છે અને ઉદયને માત્ર જાણે છે, તે મુનિ જીત મોહ કહેવાય છે. ઇન્દ્રિયોની એકતા તૂટી ગઈ છે અને જ્ઞાન સ્વભાવની એકતા થઈ છે, તેથી જ્ઞાનીને જ્ઞેય જ્ઞાયક શંકર દોષ નાશ પામ્યો છે એ 31મી ગાથામાં વાત આવી ગઈ. ઇન્દ્રિયો સાથેની એકતા તૂટી ગઈ. ત્રણેય પ્રકારે જે ઇન્દ્રિયોનું વર્ણન કર્યું હોય એની સાથેની એકતા તૂટી ગઈ એટલે એને જ્ઞેય જ્ઞાયક શંકર દોષ ટળ્યો છે એ વાત 31મી ગાથામાં આપણે કરી. પણ એમ થયું છે છતાં પણ હજુ અસ્થિરતાના કર્મનો અસ્થિરતામાં એને કર્મનો ઉદય જે ભાવક છે તે તરફના ઝુકાવથી વિકારરૂપ ભાવે થાય છે. હજુ એને અસ્થિરતા છે. શ્રદ્ધામાં બધું બરાબર છે, જ્ઞેય જ્ઞાયક શંકર દોષ દૂર થયો છે, જીતેન્દ્રિય પણ થયું છે, પણ હજી એને અસ્થિરતા વર્તે છે. એ અસ્થિરતામાં જે કર્મનો ઉદય છે એ કર્મનો ઉદય એ ભાવક છે. કેમ ભાવક છે? કેમ કે એ તરફનો કર્મનો ઉદય આવ્યો છે એ તરફનો જીવને ઝુકાવ છે, અને ઝુકાવ છે એટલે એ વિકારરૂપ થાય છે, એટલે એ ભાવ્ય થાય છે. એટલે વિકારરૂપ ભાવે થાય છે તો સામે જે કર્મના ઉદય છે એને ભાવક કહેવામાં આવે છે. આ ભાવ્ય ભાવક શંકર દોષ છે. નિશ્ચયથી આત્મા ખરેખર વિકારનો કરતા નથી. નિશ્ચયથી જોવા જઈએ તો આત્મા વિકારનો કરતા નથી, કેમ કે આત્મામાં અંદરમાં એ પડ્યું જ નથી. વિકારી ભાવે પરિણમન થવું એવો આત્માનો કોઈ ગુણ નથી કે જેથી કે વિકારી ભાવે પરિણમે. યોગ્યતા છે એ તો ક્ષણિક યોગ્યતા છે, એ યોગ્યતા પ્રમાણે એ થાય છે, એ યોગ્યતા પડી છે એનામાં, પણ એ યોગ્યતા પ્રમાણે એ થાય છે એ ક્ષણિકપણું છે. અને એવા યોગ્યતા રૂપે પરિણમન તો અનાદિના થઈ રહ્યા છે, એ કંઈ એક સરખા નથી થતા. એટલે એવો વિકાર જે છે ખરેખર જોવાઈ જઈએ તો નિશ્ચયથી એ ખરેખર આત્માનો નથી. એટલે નિશ્ચયથી આત્મા ખરેખર વિકારનો કરતા નથી. તેથી કર્મના ઉદયને ભાવક કહી તે ઉદય વિકારરૂપ ભાવ્ય કરનાર છે તેમ કહ્યું છે. આ જરાક વધારે સૂક્ષ્મતાથી વાત કરી છે. અને તે ભાવ્ય ભાવક સંબંધને જ્ઞાનીએ પોતાના સ્વભાવનો આશ્રય લઈને અટાવી દીધો. આવો ભાવે ભાવક સંબંધ એટલે જે કર્મના ઉદય જે છે એને નિમિત્તે અહીંયા ભાવ્ય થાય, વિકારી ભાવ થાય એવી આત્માની દશા થાય, એ દશાને અહીંયા પોતાના સ્વભાવના આશ્રયે જઈને હઠાવી દીધી છે. એટલે કે ઉદયને અનુસરીને તેને ભાવ્ય જે વિકાર થતો હતો તે સ્વભાવનો આશ્રય થતાં થયો નહીં, ત્યારે તેને ભાવ્ય ભાવક શંકર દોષ દૂર થયો. તેથી તેને પરમાર્થના જાણનારો જીત મોહ કહે છે. તેથી એને જીત મોહ કહેવામાં આવ્યું. હવે 134 ઉપર પેરેગ્રાફ ત્રીજો લઈએ. અહીંયા પાના નંબર 134 ઉપર આ જ પાના ઉપર ત્રીજા પેરેગ્રાફ એટલે ટીકા ઉપરનું પ્રવચન. આ ગાથા વિશે આપણે જે સમજ્યા, હવે ટીકા ઉપર જે ગુરુદેવ પ્રવચન આપ્યું એમાંથી જે વાત છે એના અંશો આપણે લઈએ, વધારે વિસ્તાર સમજીએ. એમાં બીજી ઘણી બધી વાત આવે છે એને સમજીએ. અહીંયા કહે છે કે જડ મોહકર્મ ફળ દેવાના સામર્થથી પ્રગટ ઉદયરૂપ થાય છે. ફળ દેવાના સામર્થથી એટલે અનુભાગથી. ફળ દેવાનું સામર્થ શું છે? કર્મનું ફળ દેવાનું સામર્થ એટલે એનો અનુભાગ છે. જેટલી તીવ્રતાથી એ બાંધ્યું છે એટલો અનુભાગ છે, તો એ પ્રમાણે એનું સામર્થ્ય છે. સ્થિતિબંધ જે છે એ તો હવે પૂરો થયો છે એટલે વિપાક આવ્યો છે એટલે હવે એ ખરી જવાનું છે. ત્યારે એ ફળ દેવાને યોગ્ય થયું છે એટલે એ ફળ જે આવવાનું છે એ કેવું આવવાનું છે? તો કે એનો અનુભાગ જે છે એ પ્રમાણે, જેટલો અનુભાગ છે એ પ્રમાણે. તો ફળ દેવાના સામર્થ્ય એટલે અનુભાગથી. અહીં જે કર્મ સત્તામાં પડ્યા છે તેની વાત નથી, જે ઉદયમાં આવ્યા છે એની વાત છે. અહીંયા ઉદયમાં જે આવ્યા છે એની વાત છે, સત્તામાં પડ્યા છે એની વાત નથી. ઉદયપણે જે કર્મ પ્રગટ થાય છે તે ભાવક છે. જે કર્મનો ઉદય આવ્યો છે એ ભાવક છે. અને વિકારી થવાને લાયક જે જીવ છે તેને એ કર્મનો ઉદય નિમિત્ત કહેવાય છે. જો બહુ સ્પષ્ટ કર્યું છે, વિકારી થવાને લાયક કોણ છે? જળ વિકારી થવાને લાયક થાય? જીવ જ થાય. જે ચેતન છે એ વિકારી થવાને લાયક થાય છે. બીજા બાકીના કોઈ દ્રવ્યો છે એ કંઈ વિકારી થવાને લાયક થતા નથી. વિકારી કોણ થાય? જીવ થાય. વિકારી થવાને લાયક જે જીવ છે એ વિકારી થવાને લાયક છે, એટલે એવી એમાં યોગ્યતા પડી છે, એટલે એ વિકારી થાય છે. અને એ પર્યાયમાં થાય છે કે જીવ બદલાઈ જતો નથી, જીવના સ્વરૂપમાં કંઈ વિકારી પણ થઈ જતું નથી. સ્વરૂપ તો નિર્મળ શુદ્ધ ત્રણેય કાળે એક સરખું જ રહે છે. વિકારી થવાને લાયક જીવ છે એમાં એ લાયકાત એવી પડી છે તો એ વિકારી થાય છે, પણ એ પર્યાયમાં વિકારી પણ છે. એનું જે શાશ્વત મૂળ સ્વરૂપ છે એમાં કંઈ વિકારી પણ થતું નથી, એ તો એવું ને એવું શુદ્ધ નિર્મળ જ છે. પણ જ્યારે એ જીવ એવો વિકારી થાય છે તો એને ભાવ્ય કહેવાય છે, અને એવો વિકારી થાય છે એમાં એને કર્મનો ઉદય છે એ નિમિત્ત કારણ છે, એ નિમિત્ત કારણ છે. એ વાત અહીંયા ગુરુદેવે બહુ સરસ રીતે સમજાવી છે. કહે છે કે ઉદયપણે જે કર્મ પ્રગટ થાય છે તે ભાવક છે, અને વિકારી થવાને લાયક જે જીવ છે તેને એ કર્મનો ઉદય નિમિત્ત કહેવાય છે. એટલે એ કર્મના ઉદયના નિમિત્તે આ જીવ વિકારી થાય છે. કર્મ ભાવક કોને થાય? કર્મ ભાવક થયું એમ કહ્યું ને આપણે, તો એ કોને થાય? કે જે જીવ કર્મને અનુસરીને વિકાર ભાવ્ય કરે છે તેને જ એ કર્મનો ઉદય નિમિત્ત થયું, એટલે એ કર્મનો ઉદય છે એને ભાવક કહેવાય. અહીંયા જે જીવની અંદર યોગ્યતા તો પડી હતી, પણ જે જીવની અંદર એવું અનુસરવાનું થાય છે અને વિકારી ભાવ થાય છે તો એ ભાવ્ય થયો, તો એ ભાવ્ય થવામાં જે કર્મનો ઉદય હતો એ નિમિત્ત થયું, માટે એ કર્મના ઉદયને ભાવક કહેવાય. પણ જો જીવ એ કર્મના ઉદયને અનુસરે જ નહીં તો એ ભાવ્ય થતો જ નથી, તો પછી એ કર્મનો ઉદય છે એને ભાવક કહેવાય નહીં. એ વાત અહીંયા ગુરુદેવે સમજાવી છે કે કર્મ ભાવક કોને થાય છે? કે જે જીવ કર્મને અનુસરીને વિકાર ભાવ્ય કરે છે તેને જ કર્મનો ઉદય ભાવક કહેવાય છે, અને તે જીવને ભાવ્ય કહેવાય છે. ભાવક કર્મનો ઉદય તો જડમાં આવે છે. કર્મ તો જડ છે ને, એટલે ભાવક કર્મનો ઉદય તો જડમાં આવે છે, પરંતુ તેના અનુસારે જ્યાં સુધી પ્રવૃત્તિ છે કોની? જીવની, ત્યાં સુધી અસ્થિરતા થાય છે. અસ્થિરતા કોને થાય છે? જીવને. તથા ભાવ્યરૂપ વિકાર થાય છે. આ બધું જીવમાં થાય છે. જ્યાં સુધી એને એવી પ્રવૃત્તિ છે, કર્મના ઉદય આવ્યા છે, ભાવક કર્મ એના ઉદયને અનુસારે જીવને પ્રવૃત્તિ છે, ત્યાં સુધી એને અસ્થિરતા થાય છે. એનો ચારિત્રનો દોષ છે. એ અસ્થિરતા થાય છે તથા ભાવ્યરૂપ વિકાર થાય છે, તેથી ભાવ્ય ભાવક બંને એક થાય છે. એક થાય છે એનો અર્થ એમ છે કે બંનેનો નિમિત્ત નૈમિતિક સંબંધ થાય છે. બંનેનો નિમિત્ત નૈમિતિક સંબંધ શું થયો? તો ભાવ્યને વિકારી ભાવ થયો, એમાં નિમિત્ત કારણ કર્મનો ઉદય ભાવક છે, એવું નિમિત્ત નૈમિતિક સંબંધ પણ થયું. એવા નિમિત્ત નૈમિતિક સંબંધ થયા એ દોષ છે. સંકિતી છે એ જીતેન્દ્રિય જીન થયો છે, પરંતુ હજી ભાવ્ય ભાવક શંકર દોષ ટાળવાનો બાકી છે. ચારિત્રમોહનો ઉદય આવે છે, ચારિત્રમોહનો ઉદય આવે છે અને તેના અનુસારે પ્રવૃત્તિ થાય છે, અને એવી પ્રવૃત્તિ થવાથી ભાવ્ય વિકારી દશા થાય છે. આ જીવની વાત કરી. જ્ઞાની તે વિકારી ભાવ્યનો ઉપશમ કરે છે. જ્ઞાની છે એ હવે એવા વિકારી ભાવનો ઉપશમ કરે છે, અને એ ઉપશમ જે કરે છે એ કઈ રીતે કરે છે? તો પોતાના સ્વરૂપમાં જઈને એવા ભાવ્યનો ઉપશમ કરે છે, એટલે ભાવ્ય થતું નથી. અને એ પોતાના સ્વરૂપમાં જઈને કરે છે એ અહીંયા બીજા પ્રકારની સ્તુતિ કહેવામાં આવે છે. એને અહીંયા બીજા પ્રકારની સ્તુતિ કહેવામાં આવે છે. હવે એના પછીના પાના ઉપર પારા નંબર 135, કોમ્પ્યુટરમાં પેજ નંબર 147, એમાં બીજો પેરેગ્રાફ, એમાં કહે છે કે જે આત્મા ભેદ જ્ઞાનના બળ દ્વારા, જે આત્મા ભેદ જ્ઞાનના બળ દ્વારા ઉદય તરફના વલણવાળા ભાવને ન થવા દેતા દૂરથી ઉદયથી પાછો વળીને નાયક ભાવને અનુસરીને સ્થિરતા કરે છે. આત્મા ભેદ જ્ઞાન દ્વારા, ભેદ જ્ઞાન કોની વચ્ચે કરે છે? તો કે પોતે સ્વ છે અને બીજું બધું પર છે. જે વિભાવ ભાવ વિકારી ભાવ થયા છે અને જે ભાવ્યપણું થયું છે એ પણ એનાથી જુદું છે, એ એનું નથી, એ આત્મામાં નથી. પોતે ભગવાન આત્મા સ્વ જુદો છે એવું એ ભેદ જ્ઞાન, અને એવા ભેદ જ્ઞાનના બળ દ્વારા, એવા ભેદ જ્ઞાનથી જે પેલો ઉદય આવ્યો છે ને, એ ઉદય તરફ વલણ થયું હતું ને, ઉદય તરફ ઝુકાવ થયો હતો અને ભાવ્યપણું થતું હતું ને, તો એવા ઉદય તરફના વલણવાળા ભાવને એ થવા જ દેતો નથી. ભેદ જ્ઞાનના બળ દ્વારા એ ઉદય તરફનું વલણ જે થાય અને ઉદય તરફનું વલણ થતા એવી પ્રવૃત્તિ થાય, તો એવા ઉદય તરફના વલણવાળા ભાવને ન થવા દેતા એ પોતે દૂરથી જ ઉદયથી પાછો વળી જાય છે. એ ઉદય તરફ જતો જ નથી. ઉદય જે આવ્યો છે કર્મનો, એ તરફનું એને વલણ થતું જ નથી. એટલે ઉદય તરફના વલણવાળા ભાવને ન થવા દેતા દૂરથી એ ઉદયથી પાછો વળીને જ્ઞાયક ભાવને અનુસરી સ્થિરતા કરે છે. પહેલા ઉદયને અનુસરતો હતો, હવે એ જ્ઞાયક ભાવને, પોતાનો જે ભાવ છે, સ્વભાવ ભાવ, શુદ્ધ ભાવ, એને અનુસરી અને એ સ્થિરતા કરે છે. જ્યારે એ ઉદયને અનુસરતો હતો ત્યારે અસ્થિરતા હતી, હવે એ જ્ઞાયક ભાવ, પોતાનો સ્વભાવ, મૂળ ભાવ, એને અનુસરે છે તો સ્થિરતા થાય છે. એટલે વાત અહીંયા ગુરુદેવે બહુ સરસ સમજાવી છે. આ વાક્ય બહુ સરસ રીતે સમજવા જેવું છે કે જે આત્મા ભેદ જ્ઞાનના બળ દ્વારા ઉદય તરફના વલણવાળા ભાવને ન થવા દેતા દૂરથી ઉદયથી પાછો વળીને નાયક ભાવને અનુસરીને સ્થિરતા કરે છે તેને ભાવ્ય ભાવક શંકર દોષ ટળે છે. આ જે મૂળ વાત છે એને ગુરુદેવે અહીંયા બહુ સરસ સમજાવી છે. ટીકાની આ વાત છે, કે છે કે દૂરથી જ પાછો વળીને એટલે શું? તો કે છે, ભાવક એવા ઉદયને અનુસરીને આત્માની પર્યાયમાં વિકારી ભાવ્ય થયું. ભાવકને અનુસરે ને કર્મનો ઉદય, એ ભાવક એને અનુસરીને આત્માની પર્યાયમાં વિકારી ભાવ્ય થયું, અને પછી તેનાથી હઠે પાછો વળે એમ નહીં. અહીંયા બહુ સરસ વાત કરવી છે ગુરુદેવે, અહીંયા જે વાત મૂકી છે એ સમજવાની છે કે એ દૂરથી જ પાછો વળીને એટલે એનો અર્થ શું? તો કે ભાવક એટલે ઉદય જે આવ્યો એને એ અનુસરી અને આત્માની પર્યાયમાં વિકારી ભાવ્ય થયું, અને પછી તેનાથી હઠે એમ પાછો વળે એમ નહીં. તો શું? તો કહે છે કે પરંતુ એમ નહીં, પરંતુ ભેદ જ્ઞાનના બળથી એ ઉદયમાં જોડાયો જ નહીં. ઉદયમાં જોડાયો અને પછી પાછો વળ્યો એમ વાત નથી કરવી અહીંયા. અહીંયા તો એમ કહેવું છે કે ભેદ જ્ઞાનના બળથી એ ઉદયમાં જોડાયો જ નહીં. એનો અર્થ એ થયો કે ઉદય તરફનો વિકારી ભાવ્ય થયો જ નહીં. કર્મના ઉદય તરફનો વિકારી ભાવ થયો જ નહીં, તેને અહીંયા દૂરથી પાછો વળ્યો એમ કહેવામાં આવે છે. અને એમ થયું કેવી રીતે? તો કે ભેદ જ્ઞાનના બળથી. સ્વભાવ તરફનું વલણ કરે, જ્ઞાયક ભાવને અનુસરે, પોતાનો સ્વભાવ જે જ્ઞાયક ભાવ એને અનુસરે, એટલે એવું થાય, એટલે એ દૂરથી જ પાછો વળે. સ્વભાવ ભાવના વલણથી પર તરફનું વલણ છૂટી ગયું, તેને દૂરથી જ પાછો વળીને એમ કહ્યું છે. ગુરુદેવ કહે છે કે આ ભેદ જ્ઞાનના બળ દ્વારા અર્થાંત જ્ઞાયક ભાવ તરફના વિશેષ ઝુકાવથી પોતાનો સ્વભાવ છે ને, જ્ઞાયક સ્વભાવ છે ને, પોતે ભગવાન આત્મા છે ને, એ જ્ઞાયક 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 ક્યાં અનાદિનો જ્ઞાયક જ છે, એનું લક્ષ્ય એના તરફ જતું નથી, એટલે એ પોતે પામરતાને જાણે છે, પામરતાને અનુભવે છે. એક વખત જો એનું લક્ષ્ય એના તરફ જાય ને તો ભગવાન આત્મા એ જ્ઞાયક છે, ત્રિકાળ જ્ઞાયક છે, એનું લક્ષ્ય કરતા એને એમાંથી જે શક્તિ પ્રગટ થાય, એનામાંથી જે બળ પ્રગટ થાય, એમાંથી જે આનંદ સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય, એની સામે બીજું બધું ધોવાઈ જાય છે, બીજા બધું જે છે એને તુચ્છ લાગે છે, એટલે બીજે બધેથી લક્ષ હટી જાય છે. એક વખત એમાં એ લક્ષ કરે ને તો બધું એને બીજું બધું જે છે એ બધું ચાલ્યું જાય છે, કોઈ બીજો વિભાવ ભાવ વિકારી ભાવ ભાવ્ય કંઈ રહેતું નથી. એ વાત અહીંયા કરે છે કે ભેદ જ્ઞાનના બળ દ્વારા અર્થાંત જ્ઞાયક ભાવ, પોતાનો ભાવ સ્વભાવ ત્રિકાળ જ્ઞાયક છે, એના તરફનો વિશેષ ઝુકાવ, ધ્રુવ તરફ ઝૂકે છે ને, એના જ્ઞાન દર્શનના ઉપયોગ એ ધ્રુવ તરફ ઝૂકે છે, જ્ઞાયક ભાવ તરફ ઝૂકે છે, અને પછી જે થાય છે તો નિર્મળ પર્યાય થાય છે, અને બધાથી જુદો અલિપ્ત થઈ જાય છે, કોઈ વિકલ્પ રહેતો નથી, કે પોતે પોતાના સ્વરૂપને અદ્વૈતપણે અનુભવે છે. એ સમ્યક દર્શન છે, સમ્યક જ્ઞાન છે, અને એમાં એ સ્થિરતા કરે છે, એ નિશ્ચયથી સમ્યક ચારિત્ર છે. એ વાત અહીંયા કરી છે કે ભેદ જ્ઞાનના બળ દ્વારા અર્થાંત જ્ઞાયક ભાવ તરફના વિશેષ ઝુકાવથી, જ્ઞાયક ભાવ તરફના વિશેષ ઝુકાવથી પરથી ભિન્ન હું એક જ્ઞાયક છું એમ અંતર સ્થિરતાની વૃદ્ધિ, જેને ઉદય તરફની દશા જ ઉત્પન્ન થઈ, બહારમાં જે ઉદય આવ્યા, કર્મના ઉદય આવ્યા, એ તરફની દશા જ ઉત્પન્ન થઈ, તેને ભાવ્ય ભાવક શંકર દોષ દૂર થયો અને તેણે મોહને જીત્યો છે. કેવળી અને શ્રુત કેવળીઓએ કરેલી એ જીત મોહ જીનના સ્વરૂપની કથની કેવી અલૌકિક હશે. આગળ આ પેરેગ્રાફમાં કહે છે, અહીંયા ગુરુદેવે બીજી એક વાત લીધી છે, અહીંયા બહુ સરસ વાત લીધી છે, બહુ સૂક્ષ્મતાથી એનો વિચાર કરવાનો છે, અને એ વાતને વારંવાર વિચાર કરી અને એનું મનનું મંથન કરવાનું છું. કેમ કે ગુરુદેવે આ વાત કરી એ પહેલા કેટલાય પંડિતોને પણ આ વાત સમજમાં નહોતી આવી, જે મોટા પંડિતો હતા એને પણ આ વાતનો ખ્યાલ નહોતો આવ્યો, અને પહેલા તો વિરોધ પણ થયો હતો, ધીરે ધીરે બધા સમજાય કહો શું કહેવા માંગે છે, એ વાત તો પછી લોકો સમજ્યા. ગુરુદેવે આ વાત જે કરી છે એ વાત સમજી આપણે, કે કેટલાક લોકો એમ માને છે કે જેવો કર્મનો ઉદય આવે તેવો ભાવ જીવમાં થાય છે. શું? જેવો કર્મનો ઉદય આવે તેવો ભાવ જીવમાં થાય છે, તથા કર્મ નિમિત્તપણે થઈને આવે છે તેથી જીવને વિકાર કરવો જ પડે છે. આવું કોણ માને છે? કેટલાક લોકો માને છે, અત્યારે વર્તમાનમાં પણ એમ માને છે કે કર્મનો ઉદય આવ્યો એટલે તમારું કંઈ ચાલે નહીં, બસ એમ કહી દે છે. પણ જો એમ હોય તો કોઈ જીવ સિદ્ધ થઈ શકે જ નહીં. કેટલાક લોકો એમ માને છે કે જેવો કર્મનો ઉદય આવે તેવો ભાવ જીવમાં થાય જ, તેવો ભાવ જીવમાં થાય જ. ભાવ જીવમાં થાય કર્મનો ઉદય આવે એટલે, તો પછી જીવ પરતંત્ર થઈ જાય, જીવ સ્વાધીન રહ્યો જ નહીં, પરાધીન થઈ ગયો. બને એવું જરાક તો શાંતિથી વિચારીએ ને તોય બેસે એ વાત. પંડિતો એ કેમ ભૂલ્યા? કેમ કે શાંતિથી એમણે એ વિચાર્યું નહીં. ગુરુદેવને તો પૂર્વે એવું એ લઈને આવ્યા છે, પૂર્વના સંસ્કાર એવા લઈને આવ્યા છે, અંદરમાં એવું જ્ઞાન લઈને આવ્યા છે, જ્ઞાનના ધોધ સહજપણે વર્તે છે. આ કંઈ સમયસર આવ્યું એટલે ગુરુદેવ જ્ઞાની થયા એમ તો છે જ નહીં. સમયસાર તો નિમિત્ત છે, ગુરુદેવને તો અંદરમાંથી એવો જ્ઞાનનો પ્રકાશ સ્વયં એવો ઉદ્યોતમાન થતો હતો, સ્વયં એ જ્ઞાન એમને આવતું હતું. એમણે પરિવર્તન નહોતું કર્યું, અને જ્યારે હજી સંપ્રદાયમાં હતા ને, સ્થાનકવાસી સંપ્રદાયમાં હતા, ત્યારે પણ એ તો એમને તો અંદરમાંથી જ એ વાત આવતી હતી. મોક્ષમાર્ગ પ્રકાશક હાથમાં આવ્યું ને પછી સમયસાર હાથમાં આવ્યું ને પછી એમ થયું એમ નહીં, આ વાત તો અંદરમાં પડેલી હતી. એમને તો આ તો નિમિત્ત કારણ થયું, સમયસાર હાથમાં આવ્યું એટલે એમને આ બધું આખી જ્ઞાનની પ્રભાવના થઈ કે આ બધા શાસ્ત્રો હાથમાં આવ્યા એટલે જ્ઞાનની પ્રભાવના થઈ, એ તો નિમિત્ત કારણ છે. ગુરુદેવનું તો દ્રવ્ય જ એવું હતું. ગુરુદેવ અહીંયા કહે છે કે કેટલાક લોકો એમ માને છે કે જેવો કર્મનો ઉદય આવે એવો ભાવ જીવમાં થાય જ, તથા કર્મ નિમિત્તપણે થઈને આવે છે તેથી જીવને વિકાર કરવો જ પડે છે. પરંતુ એમ નથી, પરંતુ એમ નથી. જીવ પોતે કર્મના ઉદયને અનુસરે તો એ વિકારી થાય. જીવ પોતે કર્મના ઉદયને અનુસરે તો એ ભાવ્ય વિકારી થાય, ન અનુસરે તો ન થાય. ન અનુસરે અને પોતે પોતાના સ્વભાવ ભાવે રહે તો પછી શું થાય? એ નિશ્ચય ચારિત્ર થાય, સ્થિરતા થાય આત્મામાં અને શ્રેણી ચડી જવાય. જીવ પોતે કર્મના ઉદયને અનુસરે તો વિકારી થાય, ભાવે થાય, ભાવે વિકારી થાય. પરંતુ ભેદ જ્ઞાનના બળ વડે, ભેદ જ્ઞાનના બળ વડે કર્મથી દૂરથી જ પાછો વળી ઉદયને અનુસરે નહીં તો ભાવ્ય વિકારી થાય નહીં. ઉદય જડ કર્મની પર્યાય છે. જો હવે સ્પષ્ટતા જે કરી છે એ સાંભળવા જેવી છે, બહુ સરસ છે. ઉદય જડ કર્મની પર્યાય છે અને વિકાર આત્માની પર્યાય છે. ઉદય ક્યાં આવ્યા? જડ કર્મની પર્યાયમાં ઉદય આવ્યો ને, એ કોની પર્યાય છે? જડ કર્મની ઉદય પર્યાય છે. અને વિકાર, વિકાર આત્માની પર્યાય છે. જડની પર્યાય અને આત્માની પર્યાય વચ્ચે અત્યંત અભાવ છે. જડની પર્યાય અને આત્માની પર્યાય એક થાય નહીં, એ બંને વચ્ચે અત્યંત અભાવ છે. એક બીજા રૂપ થાય નહીં, બે દ્રવ્ય જુદા, એકની પર્યાય બીજાની પર્યાય રૂપે ન થાય. બહુ સિદ્ધાંતની વાતો છે, બહુ સમજવાની વાત છે. જડની પર્યાય અને આત્માની પર્યાય વચ્ચે અત્યંત અભાવ છે, તેથી એ ઉદય આવે તે પ્રમાણે વિકાર થાય કે કરવો પડે એમ નથી. કર્મના ઉદય આવે એ જડની પર્યાય છે અને એ પ્રમાણે અહીંયા જીવને અહીંયા વિકાર કરવા પડે એમ નથી. કેમ કે એ જીવની પર્યાય છે, જીવમાં થાય છે. અને પેલા કર્મની, કર્મના જે ઉદય આવ્યા છે એ કર્મની પર્યાય, જડની પર્યાય છે. એને કરવા હોય તો કરે, ન કરવા હોય તો ન કરે. વિકાર કરવા હોય તો કરે અને ન કરવા હોય તો ન કરે. કોઈ એને કરાવતું નથી. એ જડ કર્મ છે, એની પર્યાય છે, એના એના ઉદય આવ્યા છે તો એ કંઈ જીવને એવા વિકાર કરાવતું નથી. જીવને કર્મ વિકાર કરાવતું નથી. જીવ પોતે, જીવ પોતે એ કર્મના ઉદયને અનુસરે છે. કેમ અનુસરે છે? તો એનો પુરુષાર્થ નબળો છે, એ પ્રમાદમાં છે, એટલે એ અનુસરે છે. એ એનો પ્રમાદ છે, પુરુષાર્થની નબળાઈ છે. અને એવી પુરુષાર્થની નબળાઈને મુનિઓ સમ્યક દ્રષ્ટિ છે એ દૂર કરે છે, એ દૂર કરે છે. પોતાનો અદ્ભુત પુરુષાર્થ ઉપાડે છે અને એને એ દૂર કરે છે. એટલે પોતે પોતાને જે સંકિત થયું છે, સમ્યક દર્શન થયું છે અને પોતાના સ્વરૂપને જાણ્યું છે, તો એ સ્વરૂપને જાણ્યા પછીથી એને એ બધું પોતાથી જુદું તો લાગે છે, શ્રદ્ધામાં પડ્યું છે. તો હવે એ પોતે પાછા પોતાના સ્વરૂપનો આશ્રય કરે છે. પોતાનો જ્ઞાયક સ્વભાવ છે ને ત્રિકાળી, એનો આશ્રય કરે છે અને એમાં એ સ્થિરતા કરે છે. તો પછી એ ઉદય ભાવે વર્તવું થતું જ નથી. ભલે ને ગમે તેવા ઉદય આવ્યા હોય કર્મના, પણ એ તરફ લક્ષ જતું જ નથી. અને એમ એ મોહને જીતી લે છે. મોહનીય કર્મના ઉદય ગમે તેવા આવ્યા હોય તો પણ એ એમને હવે કોઈ રીતે સ્પર્શતા જ નથી. પોતે પોતાના સ્વરૂપમાં જ સ્થિરતા કરે છે અને એમ એ મોહને જીતી લે છે. બહુ સરસ વાત છે આ બધી. હવે આપણે આગળ લઈએ. પાના નંબર 136 ઉપર બીજો પેરેગ્રાફ, પાનું 136, કોમ્પ્યુટરમાં પેજ નંબર 148, એમાં બીજો પેરેગ્રાફ. અહીંયા આ બધું જે આવે છે ને એમાં ગુરુદેવને તો પોતાના અંતરમાંથી બધું જ્ઞાન આવે છે, છતાં પણ જો ગુરુદેવ શું કહે છે એ સમજવા જેવું છે, એના ભાવ કેવા છે. મહાપુરુષોને આવું જ હોય. ગુરુદેવ અહીંયા કહે છે કે આ એક એક લીટીમાં કેટલું ભર્યું છે, એટલે આ સમયસાર વાંચે છે ને તો સમયસારની આ એક એક લીટીમાં એમ કે ટીકામાં બધું કેટલું ભર્યું છે, કે લોકોના ભાગ્ય છે કે સમયસાર જેવું શાસ્ત્ર રચાઈ ગયું. આમાં તો મહામુનિઓએ સતના ઢંઢેરા પીટ્યા છે. શું અદભુત ટીકા છે! આવી ટીકા ભરત ક્ષેત્રમાં ક્યાંય નથી. જો સમયસારનો એટલે કુંદકુંદાચાર્ય ભગવાને જે સમયસારની રચના કરી એની અને એની ટીકા અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે આત્મખ્યાતિ ટીકા લખી એનું કેટલું બહુમાન કરે છે, એનો એના પ્રત્યે કેટલો ગુરુદેવને ભાવ છે. હવે જ્ઞાન તો પોતાનું છે, એ પોતે પણ જાણે છે. ગુરુદેવ નથી જાણતા કે જ્ઞાન એમનું પોતાનું છે, આ શાસ્ત્ર છે, નિમિત્ત છે, એવું નથી જાણતા. એ જાણે છે, છતાંય ગુરુદેવ શું કહે છે? કહે છે કે આમાં તો મહામુનિઓએ સતના ઢંઢેરા પીટા છે. શું અદભુત ટીકા છે! આવી ટીકા ભરત ક્ષેત્રમાં ક્યાંય નથી. આ હા, વિતરાગી મુનિઓને આનંદમાં ઝૂલતા ઝૂલતા વિકલ્પ આવ્યો. આનંદમાં ઝૂલતા ઝૂલતા એટલે સાતમે છઠ્ઠે મુનિ ઝૂલે છે ને, પોતાના સ્વરૂપમાં જાય છે અને બહારમાં આવે છે ત્યારે છઠ્ઠું છે, અને એ છઠ્ઠું ગુણસ્થાન આવે ત્યારે એમને આવો વિકલ્પ આવે અને એ શાસ્ત્રની રચના કરે, શાસ્ત્ર લખે કે મુનિઓ શિષ્યને સમજાવે. એટલે સાતમે છઠ્ઠે છે ત્યારે તો નિર્વિકલ્પ ધ્યાનની દશામાં છે મુનિ, અને છઠ્ઠે આવે છે ત્યારે એમને સુભાવ આવે છે તો આવા શાસ્ત્રની રચના થાય છે. એટલે અહીંયા કહે છે કે વિતરાગી મુનિઓને આનંદમાં ઝૂલતા ઝૂલતા વિકલ્પ આવ્યો અને આ શબ્દોની રચના થઈ ગઈ. કરી નથી, કરતા ભાવ નથી. મુનિઓને કરતા ભાવ હોતો જ નથી. કરે તો કરતા ભાવ આવે. હું રચના કરું, શાસ્ત્ર લખું, એવો કરતા ભાવ હોતો જ નથી મુનિઓને. તે સમયે શબ્દોની પર્યાય થવાની હતી તે થઈ ગઈ છે. ટીકાના શબ્દોની પર્યાયની જન્મ ક્ષણ હતી તેથી થઈ છે. એ વખતે એ જન્મ ક્ષણ હતી, એ શબ્દોની એ રચના થવી એ વખતે થવાની હતી તો થઈ ગઈ છે. એમાં વિકલ્પ આવ્યો એથી કઈ ટીકા થઈ છે એમ નથી. ટીકાના શબ્દો આ સ્વરૂપે પરિણમવાના હતા જ, માટે પરિણમ્યા છે. એ વખતે એમ જ થવાનું હતું. તે કાળે વિકલ્પને નિમિત્ત કહેવાય. એ મુનિઓનો વિકલ્પ જે છે એ અમૃતચંદ્રાચાર્ય ભગવાનનો એ વિકલ્પ છે, એને નિમિત્ત કહેવાય. બાકી તો આ ટીકાના શબ્દો આ જ રીતે પરિણમવાના હતા, એ જ રીતે થવાનું હતું, થયું છે. એવી જ રીતે જ્યારે સમયસાર રચાયું ત્યારે કુંદકુંદાચાર્ય ભગવાનને એ વિકલ્પ આવ્યો રચવાનો, એ વિકલ્પને નિમિત્ત કહેવાય. બાકી એ શબ્દોની રચના એના કારણે થવાની હતી તો થઈ ગઈ છે. અને એમ કુંદકુંદાચાર્ય ભગવાને પણ કહ્યું છે અને અમૃતચંદ્રાચાર્ય ભગવાને પણ એમ જ કહ્યું છે. અને અહીંયા ગુરુદેવ એનું મહાત્મ્ય બતાવે છે. મહાપુરુષોની વાત અલૌકિક હોય છે. બધી વાતો આપણને લૌકિક રીતે વિચારવા જઈએ ને તો આપણને બેસે નહીં એવી વાત છે. આ બધી અલૌકિક વાત છે, એવા ભાવ છે. એમાં પોતે જ્ઞાની છે, પોતાને જ્ઞાન થયું છે, પોતાનો એવો ક્ષયોક્ષમ છે, પોતાનો એવો ઉઘાડ છે, અને નિમિત્તમાં અહીંયા આ શબ્દો છે. હા, શબ્દો છે એ તો એમને એવું જ્ઞાન થવામાં નિમિત્ત છે. આ દ્રવ્યશ્રુતને આ લીધે થઈ અને ભાવશ્રુત પ્રગટે છે એ તો નિમિત્તનું કથન છે. એ તો વ્યવહારથી એમ કહેવામાં આવે કે આવું દ્રવ્યશ્રુત ગુરુદેવના હાથમાં આવ્યું અને એમને એવું ભાવશ્રુત પ્રગટ્યું, ના ના, એ તો વ્યવહારનું કથન છે, એમ નથી. નિશ્ચયથી તો ગુરુદેવનું દ્રવ્ય જ એવું છે, એ જ એમનું ઉપાદાન છે અને એમાં એ બધું પ્રગટ્યું. તો અહીંયા આપણે આ એક અલૌકિક વાત લીધી 136માં પાના ઉપર. અહીંયા આગળ છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવે જે સમજાવ્યું છે એ પણ આપણે લઈએ. છેલ્લા પેરેગ્રાફમાં કે જે સત્તામાં મોહ કર્મ છે તે હવે ફળ દેવાના સામર્થ્યથી ઉદયમાં આવે છે. મૂળ ટીકામાં જે વાત છે ને એ વાત લઈને હવે આગળ સમજાવે છે કે જે કર્મ સત્તામાં પડ્યા હતા હવે એ ઉદયમાં આવ્યા છે એટલે એક ફળ દેવાનું સામર્થ્ય ઉદયમાં આવ્યું છે. તે સમયે જ્ઞાનીને શું થાય? જ્ઞાનીને જ્ઞાનની પર્યાયમાં તેને અનુસરીને અસ્થિરતારૂપ ભાગ થવાની યોગ્યતા પણ છે. જ્ઞાનીને એવી યોગ્યતા પણ છે. એટલે આ પ્રમાણે બંનેની અસ્થિ સ્થિદ્ધ કરી. કોની બંનેની અસ્થિ સ્થિદ્ધ કરી? કે જ્ઞાની છે એને પર્યાયમાં એવી યોગ્યતા પડી છે, એ યોગ્યતા છે એ વાત કરી. અને પેલા કર્મ જે છે એને એ ફળ દેવાનું સામર્થ્ય એ ઉદયમાં આવ્યું છે એ બંને છે એ વાત સિદ્ધ કરી. હવે તે જ્ઞાની આત્મા બળપૂર્વક મોહનો તિરસ્કાર કરીને નિમિત્ત તરફનો આદર છોડી દે છે. નિમિત્ત શું હતું? કર્મનો ઉદય એ નિમિત્ત. અને એના તરફનો આદર છોડી દે છે, એને અનુસરવાનું છોડી દે છે. અને કઈ રીતે? તો કે બળપૂર્વક. બળ ક્યાંથી આવ્યું? એ પોતે પોતાના આત્મામાં જાય છે, પોતાના શુદ્ધ સ્વરૂપને જાણે છે અને ત્યાં સ્થિરતા કરે છે એટલે બળ આવે છે. સમ્યક દ્રષ્ટિને આવું બળ આવે. શું કહે છે? કે હવે તે જ્ઞાની આત્મા બળપૂર્વક મોહનો તિરસ્કાર કરીને નિમિત્ત તરફનો આદર છોડી દે છે. કર્મના વિપાકનો અનાદર કરીને, જે ઉદય આવ્યો છે એનો અનાદર કરીને તે જ્ઞાની અંદર ભગવાન નાયક ત્રિકાળીના આદરમાં આશ્રયમાં જાય છે. પેલા કર્મના વિપાક આવ્યા છે, ઉદય આવ્યા છે એનો અનાદર કરે છે અને પોતે પોતાના નાયક ભાવ ત્રિકાળી એનો આદર કરે છે, એનો આશ્રય કરે છે. અને એમ કરે છે એટલે ભાવક શંકર દોષ દૂર થાય છે. એ ભાવે ભાવક શંકર દોષ એ રીતે એમાં દૂર થાય છે. હવે આગળ લઈએ આપણે આ પાના ઉપર, 137માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં. કર્મના ઉદય કાળે, નાનો પેરેગ્રાફ છે બીજો પેરેગ્રાફ, એમાં અહીંયા કહે છે કે કર્મના ઉદયના કાળે તેને અનુસરીને જે વિકારી દશા થાય તે દોષ છે. કર્મના તો ગમે તેવા ઉદય આવે તો એવા ઉદય કાળે આપણે એને અનુસરીએ અને આપણે પોતાના સ્વભાવ ભાવને ચૂકી જઈએ, છોડી દઈએ, પોતાના શુદ્ધ સ્વભાવ ભાવથી આપણે ચ્યુત થઈ જઈએ અને વિકારી ભાવે આપણે વર્તીએ, એવા પ્રવૃત્ત થઈએ, એ વાત બરાબર છે? એ વાત બિલકુલ બરાબર નથી. ભગવાન આત્મા ત્રણેય કાળ શુદ્ધ છે, જ્ઞાયક 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 છે, એનો શુદ્ધ ભાવ છે. એવા શુદ્ધ ભાવે નહીં પરિણમતા કર્મોના ઉદયો જેમ આવે એ બધા કર્મના ઉદયોની સાથે જોડાઈ જઈએ તો શું થાય? વિકાર થાય, વિકાર થાય ને નવા કર્મના બંધ થાય, નવો કર્મ બંધાય, નવા નવા કર્મોનો બંધ પડે અને એમ થતાં તો અનંત ભવ કરવા પડે. એનો ભવના ભ્રમણનો પાર જ આવે નહીં. જેવા કર્મના ઉદય આવે એવા કર્મના ઉદય પ્રમાણે જ આપણે જો જોડાયા જ કરીએ, જોડાયા જ કરીએ અને પોતાના શુદ્ધ સ્વભાવનો વિચાર જ ન કરીએ, પોતાનું સ્વરૂપ કેવું છે એનો વિચાર જ ન કરીએ, એને છોડી દઈએ અને બહારમાં ને બહારમાં જેવા કર્મના ઉદય આવે એ પ્રમાણે જ વર્ત્યા કરીએ વર્ત્યા કરીએ તો ભવનો અંત થાય જ નહીં પ્રભુ. નવા નવા કર્મ બંધાયા જ કરે અને એને ભોગવવા પડે, ભવનો અંત થાય જ નહીં. આટલી સહેલી સરળ વાત છે કે કેમ સમજાતી નથી? અહીંયા કહે છે કે કર્મના ઉદયના કાળે તેને અનુસરીને જે વિકારી દશા થાય તે દોષ છે. તેને દોષ કયો પ્રભુ? દોષ કયો? જે મુનિ મોહનો તિરસ્કાર કરીને, એટલે કે મોહનો તિરસ્કાર કરીને એટલે કે ચારિત્ર મોહના ઉદયને અવગણીને તેનું અનુસરણ છોડી એને અનુસરે નહીં અને નિજ જ્ઞાયક ભાવને અનુભવે છે તે નિશ્ચયથી જીત મોહ જીન છે. આ કરવાનું છે, આ મોહને જીતવાનો છે. મોહને જીતાય કેવી રીતે? પોતાના સ્વરૂપમાં જવાથી મોહ જીતાય. મોહ છોડો, મોહ છોડો કહે છે ને બધા, સલાહ આપે, શિખામણો આપે, ઉપદેશ આપે, રાગ છોડો, દ્વેષ છોડો અને મોહ છોડો. અરે પણ કેવી રીતે છોડે? છોડવાની રીત તો બતાવો પ્રભુ. ભૂલી નાખો છો. જો અહીંયા રીત બતાવી કે જ્ઞાયક ભાવને અનુભવે, ચારિત્ર મોહના ઉદયને અનુસરે નહીં, એના તરફ લક્ષ કરે નહીં, એની તરફ જોડાય નહીં, અને માત્ર પોતે પોતાના જ્ઞાયક ભાવને અનુભવે તો એ જીત મોહ થાય છે. મુનિઓ એમ જીત મોહ થાય છે એટલે એમ મુનિઓને જીત મોહ જીન કહેવાય છે, એ જૈન છે. આ બીજા પ્રકારની સ્તુતિ પહેલા પ્રકારની સ્તુતિ કરતા ઊંચી છે. પહેલા પ્રકારની સ્તુતિ જ્ઞેય જ્ઞાયક શંકર દોષને ટાળવા રૂપે હતી, અહીંયા ભાવ્ય ભાવક શંકર દોષને ટાળવા રૂપે છે. આ બીજા પ્રકારની સ્તુતિ ઊંચી છે. 31મી ગાથામાં એ જગન્ય, 32મી ગાથામાં મધ્યમ અને 33મી ગાથામાં ઉત્કૃષ્ટ સ્તુતિ કહી છે. હવે અહીંયા જ આજ પાના ઉપર આગળ કહે છે, જેટલે અંશે પરથી હઠી સ્વ તરફ આવે છે તેટલા અંશે ભાવ્ય ભાવક શંકર દોષ દૂર થાય છે. જેટલે અંશે પરથી હઠી સ્વ તરફ આવે છે તેટલા અંશે ભાવ્ય ભાવક શંકર દોષ દૂર થાય છે. ભાવ્ય ભાવકની એકતા થતી હતી તે દૂર થાય છે. આ દોષ દૂર થતાં એકત્વમાં ટંકોત્તીર્ણ નિશ્ચલ, આપણે એની વાત કરી છે, નિશ્ચલ અને જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્યોના સ્વભાવોથી થતા સર્વભાવોથી પરમાર્થે જુદા એવા પોતાના આત્માને તે મુનિ અનુભવે છે. સ્વરૂપમાં જાય છે તો શું અનુભવે છે કે અન્ય દ્રવ્યોથી, અન્ય સર્વ દ્રવ્યો અને એના ભાવોથી પોતે ભિન્ન છે, અધિક છે, જ્ઞાનમય, આનંદમય, સુખમય છે એવા પોતાના સ્વરૂપને એ અનુભવે છે. ગુરુદેવ કહે છે કે જ્ઞાન સહાવા ધિયમ, એટલે કે જ્ઞાન સ્વભાવ ભાવ વડે અન્ય દ્રવ્યોના સ્વભાવોથી થતા સર્વભાવોથી પરમાર્થે ભિન્ન એવા પોતાના આત્માને જે મુનિ અનુભવે છે તે નિશ્ચયથી જીત મોહ છે. તેણે મોહને જીત્યો છે પણ હજુ ટાળ્યો નથી, મોહનો ઉપશમ કર્યો છે. મોહને જીત્યો છે પણ હજી એનો ક્ષય કર્યો નથી, એટલો પુરુષાર્થ હજુ મંદ છે. એટલો પુરુષાર્થ હજી મંદ છે. અને છેલ્લે અહીંયા કહે છે કે હવે કહે છે કે કેવો જ્ઞાન સ્વભાવ, જે અનુભવ્યો ને જ્ઞાન સ્વભાવ, એની વાત અહીંયા કરે છે કે કેવો છે એ જ્ઞાન સ્વભાવ. 31મી ગાથામાં પણ એ વાત આવી હતી, તો એમાં કહે છે કે 31મી ગાથામાં જે કહ્યું હતું એ નહીં છે, આ સમસ્ત લોક ઉપર તરતો છે. જ્ઞાન સ્વભાવ આ સમસ્ત લોક ઉપર તરતો છે. જ્ઞાનની પર્યાયમાં સ્વ પર પ્રકાશક થવાનો સ્વભાવ છે. તેથી જ્ઞાન સ્વભાવ વડે તે જ્ઞેયને, લોકને જાણે છે, છતાં તે જ્ઞેયથી ભિન્ન રહે છે. જ્ઞેયને જાણે છે, જ્ઞેય માત્રને જાણે, પ્રવગ્ન તો જ્ઞેય માત્રને જાણે છે, એ જ્ઞેયને જાણે છે પણ એ જ્ઞેયથી ભિન્ન રહે છે. જ્ઞેયને બરાબર જાણતો હોવા છતાં, જ્ઞેયને બરાબર જાણતો હોવા છતાં જ્ઞેયરૂપ થતો નથી, તરતો રહે છે, એટલે જણાવા યોગ્ય જ્ઞેયથી જુદો રહે છે. વળી તે જ્ઞાન સ્વભાવ પ્રત્યક્ષ ઉદ્યોતપણાથી સદાય અંતરંગમાં પ્રકાશમાન છે. આ જ્ઞાન સ્વભાવ છે એ સદાય રહ્યો છે, એ સદાય પ્રકાશમાન છે, એટલે કે જ્ઞાન કરે જ છે. કોઈ સમય એવો નથી કે જ્યારે એ જ્ઞાન ન કરતો હોય. પોતે પોતાના સ્વરૂપનું જ જ્ઞાન કરવાવાળો એ જ્ઞાન સ્વભાવ છે, પણ એ સ્વ પર પ્રકાશક છે. એટલે અહીંયા જ્ઞાન સ્વભાવ પ્રત્યક્ષ ઉદ્યોગપણાથી સદાય અંતરંગમાં પ્રકાશમાન છે એમ કહ્યું. તેથી જ્ઞાનની પર્યાય અંતરમાં આત્માને વિષય બનાવતા તે પ્રત્યક્ષ થાય છે. આવો અવિનાશી ભગવાન જ્ઞાન સ્વભાવ પોતાથી જ સિદ્ધ અને પરમાર્થ સત છે. આવો જ્ઞાન સ્વભાવ પોતાથી સિદ્ધ છે, અવિનાશી છે અને હોવાપણે પરમાર્થે, હોવાપણે સત છે. આત્મા તો ભગવાન છે પણ તેનો જ્ઞાન સ્વભાવ પણ ભગવાન છે. આ ભગવાનની સ્તુતિ છે. એટલે પોતે ભગવાન છે તેની સ્તુતિ છે. હવે અહીંયા કહે છે કે શિષ્ય પૂછ્યું હતું કે તીર્થંકર અને કેવળીની નિશ્ચય સ્તુતિ કેમ થાય, તેનો ઉત્તર એમ આપ્યો કે આત્મા રાગ અને પરથી ભિન્ન પડીને એક નિજ નાયક ભાવમાં એકાગ્ર થઈ તેને અનુભવે તે તેની સ્તુતિ છે. ભાવક કર્મનો ઉદય છે અને ભાવ્ય થવાને લાયક પોતાનો આત્મા ભાવ્ય છે તે બંનેની એકતા તે ભાવ્ય ભાવક શંકર દોષ છે. તે દોષને દૂર કરતા એ બીજા પ્રકારની સ્તુતિ થાય છે. આ બધું આપણને સમજાયું. હવે અહીંયા ગાથાસૂત્રમાં એક મોહનું નામ લીધું, એને બદલે રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ કર્મ મોહ કર્મ મન વચન કાયા એ બધાને મૂકી અને જે વાત કરવાની એના બધાના વ્યાખ્યાન કરવા એની વાત જે કરી છે એ સંબંધી જે ગુરુદેવે વાત કરી છે એ બધો વિસ્તાર આપણે આવતી વખતના સ્વાધ્યાયમાં સમજીશું. તો આજે સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આજનો સ્વાધ્યાય આપણે સુખધામ બોલી અને પૂરો કરીએ છીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ દેવર તે જયતે પ્રણમો પદ દેવર તે જયતે